ભુજના સંતોને ભલામણ કરી. સ્વામીશ્રી આદિ ગુજરાતમાં ગયા પછી તુરત સુખપુરમાં વચનામૃતની પારાયણ થવાની હતી, તેથી ત્યાંના હરિભક્તોએ આવી બાપાશ્રીને પ્રાર્થના કરી ત્યારે પોતે એમ કહ્યું છે, તમે કથા ચાલતી કરો, હું ટાણે જરૂર આવીશ. પણ પછી તો કથાનો આરંભ થયો ત્યાં સુધી પોતે જઈ ન શક્યા, એટલે હરિભક્તો ફરીવાર ગાડું લઈ તેડવા આવ્યા. ત્યારે બાપાશ્રી તેમની સાથે સુખપુર પધાર્યા. ગાડું મંદિરને બારણે પહોંચ્યું ને માહિતી બાપાશ્રીને ઉતરતા જોયા, ત્યાં તો એક પછી એક હરિભક્તો આવતા જાય ને જય સ્વામિનારાયણ કરી મળતા જાય, એમ ઘણી વાર ચાલ્યું. પછી બાપાશ્રીએ મંદિરમાં જઈ ઠાકોરજી તથા સભાના દર્શન કરી, પુરાણીને ભાલે ચંદનની અર્ચા કરી, કંઠમાં ફૂલનો હાર પહેરાવ્યો, ત્યારે પુરાણીએ પણ બાપાશ્રીની એવી જ રીતે પૂજા કરી. પછી પોતે સભાને જય સ્વામિનારાયણ કરી કથા મંડપ પાસે હરિભક્તોએ પાથરી રાખેલ આસન પર બેઠા, એટલે સૌને આનંદ આનંદ થઈ ગયો. કચ્છમાં કથા પ્રસંગે કે સમૈયા ઉત્સવમાં જ્યાં સુધી આ અનાદિ મુક્તરાજ ન પધાર્યા હોય ત્યાં સુધી હરિભક્તોને સંતોષ ન થાય. એવી જ રીતે બાપાશ્રી આવ્યા પહેલા અહીં પણ સૌને એમ જ હતું. હવે સવાર સાંજ વચનામૃતની કથા વંચાતી અને બે વખત પંક્તિઓ થતી, ત્યાં બાપાશ્રી દર્શન દેવા પધારતા. રાત્રે સભામાં કે આસને સંત હરિભક્તો કંઈક પૂછે ને વાતો નીકળે તો ઘણીવાર પોતે વાતો કરતા. ગામડાના હરિભક્તો આવે તે દર્શન કરી હાર પહેરાવે એટલે તેને પોતે ઊભા થઈને મળે, સમાચાર પૂછે, નાના મોટા પર હાથ મૂકે, કોઈને પ્રસાદી આપે. રાત્રે મંદિરના ચોકમાં હરિભક્તો ગરબી ગાતા હોય ત્યારે પોતે બહુ રાજીપો જણાવે. કોઈ વખત તો ઘણીવાર ધ્યાનમાં જ બેસી રહે. આ પારાયણમાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજી આવેલા, તે બાપાશ્રીને રોજ હેતે સહિત થાળ કરી જમાડતા, ત્યારે પોતે ત્યાગ વૈરાગ્યની રુચિ જણાવી બહુ ઓછું જમતા. એમ પાંચ દિવસ વીત્યા, પછી છઠ્ઠે દિવસે તો ગામોગામની મંડળીઓ આવતા ધામધૂમ થવા માંડી. રાત્રે ઠાકોરજીની પાલખી નીકળી ત્યારે પણ ઉત્સવ થતાં આખું ગામ ગાજતું હતું. પછી તો આખી રાત સૌ હર્ષભર્યા જાય આવે, જુદે જુદે ઠેકાણે ગરબીઓ ગવાય ને કીર્તન બોલાય, એમ ચારે તરફ કિલ્લોલ થઈ રહ્યો. સવારમાં પારાયણની સમાપ્તિ ટાણે પણ હરિભક્તોથી મંદિર ઉભરાતું હતું. તે વખતે ઠાકોરજીની આરતી થયા પછી પુરાણી તથા પુસ્તકની પૂજા થઈ ને સંતોને વસ્ત્રો ઉઢાડવા માંડ્યા. એ વખતે બાપાશ્રીએ સભામાં એમ વાત કરી છે, આ દેશમાંથી હરિભક્તો હમણાં પરદેશમાં ઘણા જાય છે, પણ સૌ ધર્મ નિયમમાં ખબરદાર રહેજો, પરદેશમાં વિચાર ન રાખે તો કાંઈ ઠેકાણું ન રહે. કેટલાક બહાર દેશાવરમાં જઈને ન ખપે તેવી બજારની ચીજો ખાતા શીખી જાય છે, જેના તેના ચા પીએ છે, ડુંગળી લસણ ખાય છે અને જરા માદા થાય કે પાધરા ડોક્ટરના ઔષધ ખાય પીએ છે. પછી અહીં આવે ત્યારે સંતોની વાતો સાંભળી કેટલાક પ્રાયશ્ચિત માગે છે. આવી વાતનો ખટકો હરિભક્તોએ ઘણો રાખવો જોઈએ. આ લોકના તુચ્છ ને નાશવંત સુખ સારું મહારાજનું અખંડ ને અવિનાશી એવું દિવ્ય સુખ મિલી દેવું નહીં. આ સમયે સત્સંગ ઉપર મહારાજની બહુ જ કૃપા છે, તેથી ગમે તેવો જીવ નજરે આવે તેને મુકતા નથી, પણ આપણે પતિવ્રતાની ટેક રાખવી. શ્રીજી મહારાજ વિના બીજો કોઈ કરતા નિયંતા નથી, માટે જ્યાં ત્યાં માથા ભટકાવવા નહીં અને કોઈને કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તોય આવી દિવ્ય સભા પાસે માફી માગવી. આ રીતે વાતો કરી. એ વખતે કેટલાક હરિભક્તોએ બાપાશ્રી પાસે દંડવત કરી પોતાની આગળ પાછળ થયેલી ભૂલની માફી માગી નિયમ લીધા. ત્યાં જમવાનો સાથ થયો એટલે હરિભક્તો ઉઠ્યા ને મોટી મોટી પંક્તિઓ થઈ. એ પંક્તિઓમાં બાપાશ્રીએ ઘણીવાર ફરી દર્શન આપ્યા ને મોટા મોટા હરિભક્તોની પ્રશંસા કરી સૌને આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી બ્રહ્મચારીના ભંડારે ઠાકોરજીને જમાડી આવ્યા. ત્યાર પછી હરિભક્તોએ પોતપોતાને ઘેર તેડી જવા આગ્રહ કર્યો, તેથી એ સૌને રાજી કરવા દેવરાજભાઈ, તેજાભાઈ, ખીમજીભાઈ વગેરેને સાથે લઈ પોતે દર્શન દેવા પધાર્યા. પણ ગામમાં કેટલેક ઠેકાણે સત્સંગની કચાશને લીધે ઘરના ગોખલામાં સુરાપુરા, પિતૃ, નાળિયેર કે ફળા વગેરે જોવામાં આવતા બાપાશ્રી કહે, શ્રીજી મહારાજના આશ્રિત હોય તેમણે તો એક કારણ મૂર્તિનું બળ રાખવું જોઈએ. એ મહાપ્રભુ વિના સૂકું પાંદડું કોઈથી તોડી શકાતું નથી. આવા સર્વોપરી ભગવાન મળ્યા ને જેનો તેનો ભાર રહી જાય તો મોક્ષમાં વાંધો આવી જાય. આવા વચન સાંભળી સૌ વિચાર કરવા લાગ્યા છે. આપણે ઘણા વખત થયા એને પૂછતા આવ્યા છીએ, તે હવે મૂકી દઈએ ને ઘરમાં કોઈને નડે તો શું કરવું? પછી પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રી કહે, તમને કોઈ નડે નહીં એવે ઠેકાણે એને લઈ જઈએ તો કેમ? બિચારા તમારા ઘરમાં આવ્યા તો એ ગોખલા કરીને બેસારો તે શું ઠીક કહેવાય? એમ કંઈ વર્તમાન ધરાવી પાણી છાંટતા આવે ને કહે છે, હવે આમાં કાંઈ નથી, એના જીવનો મોક્ષ થઈ ગયો. આ સમયે મહારાજનો સંકલ્પ એવો છે કે જે શરણે આવે તેના અનંત જન્મના પાપ બાળી નાખવા. અને હવે તમે પ્રસાદીના હમીરસર તળાવમાં પધરાવી આવજો. ત્યારે તેઓ કહે, બાપા આપ મહાસમર્થ છો, તે જેમ એના જીવોના મોક્ષ કર્યા તેમ એમને તમે જ પધરાવી દો તો સારું. ત્યારે બાપાશ્રી કહે, ભલે. એમ કહી તે ફળા, નાળિયેર વગેરે જ્યાં જ્યાં હતા તે બધે ઠેકાણેથી હરિભક્તો પાસે ભેળા કરાવી લુગડામાં પોટલું બંધાવી મંદિરમાં લાવ્યા. તે જોઈ સંતોએ કહ્યું છે, ગામમાંથી આ શું લાવ્યા? ત્યારે બાપાશ્રી કહે, અસદગતિને પામેલા જીવો બિચારા મોક્ષ થયા વિના હરિભક્તોને ઘેર એમ જ બેઠા હોય તેમ મહારાજના બળ વિના બીજા પણ કેટલાક ટીંખળ રહી ગયા હોય તે શું સત્સંગમાં શોભે? એમ કહી સંતોને કહ્યું છે, હરિભક્તો તમને ઘેર લઈ જઈને જમાડે છે, ધોતિયા ઓઢાડે છે, ત્યારે તમે તેની આવી ખોટ કેમ કઢાવતા નથી? મહારાજ કહે છે કે અમારા સંત હરિભક્તોના દર્શને કલ્યાણ, ગુણ લે તેણે કરીને કલ્યાણ, સત્સંગીના ઘરનું પાણી પીધે કલ્યાણ, આવો મહિમા શ્રીજી મહારાજનો છે. તેવી વાતો તમે કરો છો કે નહીં? પતિવ્રતાની ટેકવાળાને તો મહારાજ વિના બીજા કોઈ અવતારનો ભાર રહી જાય તોય ખોટ કહેવાય છે. તો આ તો સત્સંગી કહેવાતા હોય ને જેવા તેવા વાસનિકને ઘરમાં બેસાડી મૂકે તથા જેને તેને પૂજે એ કેવડી મોટી ખોટ કહેવાય? આવા સત્સંગના જથ્થાવાળા ગામમાં આમ હોય તેની તમે કાંઈ ખબરે ન રાખો? આ ગામમાં દેવજીભાઈ જેવા મોટા મુક્તિની સ્થિતિ તો વિચારો. હરિભક્તોને કથા વાર્તા કરી સત્સંગની સમજણ દેવી ને જીવોના મોક્ષ કરવા એ તો તમારું કામ છે. આવા વચનો કયા ત્યારે સંતો કહે, ગામમાં હરિભક્તોને ઘેર આવી કાચપ રહેતી હશે એવી અમને આજ સુધી ખબર જ નહોતી. આ રીતે સુખપુરની પારાયણમાં બાપાશ્રીએ સૌને કથા વાર્તા અને દર્શન સેવાનો મોટો લાભ આપી જેને તેને ન પૂજવાની ભલામણ કરવા સાથે વાસનિક જીવોના મોક્ષ કરવારૂપ મોટું સંભારણું કર્યું. પછી ત્યાંથી સંતોએ સહિત પોતે ભુજ પધાર્યા ને ઠાકોરજી તથા સંતોના દર્શન કરી એક રાત રહ્યા અને એ ફળા વગેરે જે કાંઈ હતું તે હમીરસરના પ્રસાદી જળમાં નખાવ્યું. ત્યાંથી વળતા ભવાની પર, ફોટડી, સામત્રા, માનકુવા વગેરે ગામોમાં હરિભક્તોને દર્શન દઈ બાપાશ્રી વૃષપુર પધાર્યા.